નિયમ સાર કારણ કાર્ય નિયમ લેક્ચર નંબર 374 ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ સિદ્ધેભ્ય
ઓમ શુદ્ધાત્મને નમઃ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં
નમો વચ્છાયાણં નમો લોયે સવસાહુણં નમ્યૂણજિણં વીરં અણંતવર્ણાનદં
સણસાભમ પોચ્છામી નિયમસારં કેવલી સુદ કેવલી વંદં.
આચાર્ય શ્રી કુંદકુંદ ભગવાન દ્વારા રચિત યહ નિયમસાર નામક ગ્રંથ હૈ ઉસ પર તાત્પર્ય વૃત્તિ જો ટીકા લિખી હૈ પદ્મ પ્રભુ મલધારી ને દેવ ને ઇન પર ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કે જો પ્રવચન હુએ વો કારણ કાર્ય નિયમ પુસ્તક રૂપ સે પ્રસિદ્ધ હુએ હૈ. और अभी हमारा छठी पुस्तक अपनी चल रही है, छठा भाग, उसमें पृष्ठ संख्या 83 नीचे का पैराग्राफ है, यहाँ से हम पढ़ेंगे. अहि तो प्रभु आत्मा एक सिवाय बीजानो विचार करवो अने बीजा ऊपर लक्ष्य जाऊं, चाहे तो गिरनार समय शिखर ने क्षेत्र अने चाहे तो ત્રણ લોકના નાથનું સમોસરણ હોય એ પરલક્ષ્ય હૈ તો ઉસકો રાગ ઉત્પન્ન હોગા. સમોસરણમાં જઈને ભગવાનની આરતી ઉતારે તો એ બધો રાગ છે, ધર્મ નથી. અનંતવાર એવું કર્યું છે, એક બે વાર નહીં. મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરનો કદી વિરહ હોતો નથી, ત્યાં અનંતવાર જન્મ્યો છે. દરેક જીવે ત્યાં અનંતવાર જન્મ લીધો છે. જન્મ લઈને ભગવાનના સમોસરના પણ અનંતવાર ગયો. સમોસરણમાં જઈને ભગવાનની આરતી અનંતવાર ઉતારી છે. હીરા રત્નની થાળી, કલ્પવૃક્ષના ફૂલ લઈને આરતી ઉતારી એને દેવ તરીકે જાકે ભી. હા, એ શુભરાગ છે, ધર્મનત. જેટલો પરદ્રવ્યનો આશ્રય થાય છે એ કોઈ ધર્મ નથી, વો રાગ હૈ. કે અભી ઇસકી અવસ્થા ક્યા હૈ ઓર આશ્રય ને ઉસકા અવલંબન ઉસકી ઉસકો મહત્તા લગતી હૈ અપને સે. સ્વદ્રવ્યનો આશ્રય થાય એનું નામ ધર્મ છે, બાકી અધર્મ. બહુ ટૂંકી વાત આ છે, સાંભળ્યું પણ ન હોય કોઈ દી. બહારની પ્રવૃત્તિમાં ધર્મ માને, પેજ નંબર 84 નયા પેરેગ્રાફ તીસરી લાઈન. હજી તો સંકિતના ઠેકાણા નથી, મુનિપનું ક્યાંથી આવ્યું? પહેલે ભી પતા ઊંધી પ્રરૂપણા કરે છે કે ભગવાનના દર્શન કરવાથી ધર્મ થાય, યાત્રા કરવાથી ધર્મ થાય, એ માન્યતા મિથ્યા દૃષ્ટિ અજ્ઞાનીની છે. એ જૈન નથી, એને જૈનની શ્રદ્ધા નથી. આવી વાત છે ભાઈ, સમજાય છે? કાંઈ પહેલાં અહીં આવ્યા હતા કોઈ વિજયભાઈ કોઈ હે ઉસકે પૂછ રહે. અરે અહીં આચાર્ય મહારાજ કુંદકુંદ આચાર્ય એમની ટીકા કરનાર પદ્મ પ્રભ મલધારી દેવ મુનિ, આ મુનિ એ ટીકા કરનાર છે. એ ટીકા કરનાર એમ કહે છે કે તારા દ્રવ્ય પર દ્રવ્ય પદાર્થ સિવાય બીજા કોઈ પણ અરહંત પંચ પરમેશ્વરનું લક્ષ્ય કરીશ તો રાગ થશે, ધર્મ નહીં. અને પંચ મહાવ્રત ધારણ કરે એ પણ ધર્મ નથી. અને પરજીવની હું દયા પાળી શકું એવી માન્યતા મિથ્યા દૃષ્ટિની છે. પરની દયા આત્મા પાળી શકતો નથી. પરદ્રવ્ય છે એને આત્મા અડતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એને ઠેકાણે દયા પાડી શકું છું એ માને એ મિથ્યા દૃષ્ટિ છે, જૈન નથી. એ તો જૈન નથી પણ એની દયાનો ભાવ આવ્યો. ક્યાં કહા દયા પાલ નહીં સકતા યો ક્રિયા રૂપ લેના. અબ દયા કા પરિણામ તો હુઆ યહાં પર, તો એની દયાનો ભાવ આવ્યો એ રાગ છે અને રાગ હિંસા છે. આત્મા હા આત્મા મેં જો કુછ રાગ રાગાદી કી ઉત્પત્તિ હિંસા હૈ, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય મેં આતા હૈ ને, આત્માના સ્વરૂપની હિંસા છે એ હિંસાને ધર્મ માને એ પણ જૈન નથી. દેખો વહાં તક હિંસા કો લે ગયે કે મેં પર કી દયા પાલ સકતા હું, એ તો મિથ્યાત્વ હૈ. દયા પાલને કા ભાવ એ રાગ હૈ, ઓર રાગ હૈ વો હિંસા હૈ, અપને સ્વરૂપ કી હિંસા હૈ, ઓર કહેતે હૈ કે હિંસા કો ધર્મ માનતા હૈ એ પણ મિથ્યા દૃષ્ટિ હૈ. કોઈ દી સાંભળી નહીં હોય એવી વાત છે. અહીં તો 45 વર્ષથી ચાલે છે, 45 વર્ષ અહીં થયા સમજાણું કાંઈ, 40 ને 5 45 વર્ષ આ જંગલમાં થયા. એ સોનગઢ કી વાત કરે, 45 વર્ષે આવ્યા હતા અને 45 વર્ષ અહીં થયા. 91 વર્ષ ચાલે છે શરીરને, 91મું વર્ષ ચાલે છે. 90 અને 1 91 સમજો છો, 91 કોઈ આયે હોગે વહાં હિન્દી વાલે, 90 ઉપર 1 45 વર્ષ અહીંયા થયા અને 45 વર્ષે આવ્યા. આ વાત તો 45 વર્ષથી ચાલે છે. 30 લાખ પુસ્તક તો બહાર પડી ગયા છે, 22 લાખ અહીંથી અને 8 લાખ જયપુરથી, અને હવે 7 લાખ મુંબઈથી બહાર પડશે. ઘણા પુસ્તકો બહાર પડે છે પણ વાંચવા માટે નિવૃત્તિ નથી મળતી. અને વાંચે તો પાછા એ પરદ્રવ્યથી લાભ થાય એવી માન્યતા કાઢે છે, એ મિથ્યા તો છે. સાધુ થયા હોય તો પણ એ મિથ્યા દૃષ્ટિ છે, સાધુ નથી. પુણ્ય મહાવ્રતમાં ધર્મ મનાવે માને તો મિથ્યા દૃષ્ટિ છે, કેમ કે મહાવ્રત તે આશ્રવ છે, એ આશ્રવ એ રાગ છે, રાગ છે એ દુઃખ છે. એને ધર્મ મનાવે અને એનાથી ધર્મ થાય છે માને એ જૈન નથી. મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની છે, હા હા આવી વાત. એને મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની, ઉસકો જૈન નહીં કહા તો જૈન કબ કહેંગે બોલો, જૈન કબ કહેંગે? હા સમ્ય દૃષ્ટિ જ્ઞાની હોને પર ઉસકો જૈન કહેંગે. અહીં એ કહે છે આત્મા સિવાય બીજી ચીજ નહીં એ તો નહીં. હવે આત્મામાં પણ પહેલે પહેલે પરત કા લક્ષ સે લાગ ઉત્પન્ન હોતા હૈ ઉસકી તો બાત છુડા દી. અબ કહેતે આત્મા મેં ભી દ્રવ્ય ગુણ પર્યાયવા ત્રણ ભેદ પણ નહીં, પણ આત્મા જે છે શુદ્ધ ગુણ ત્રિકાળી પવિત્ર ગુણ અનંત છે અને એની પર્યાય છે એ ગુણ અને પર્યાયનું આધારભૂત તત્વ એક છે. ગુણ પર્યાય કો નહીં લ્યા, ઉસકા આધારભૂત તત્વ કો લ્યા. એક એક નહીં હોતે હુએ ઉસકો ભેદ કરકે ઉસકા વિચાર કરના એ ભી અન્ય વશ હો જાતા હૈ. તો કહેતે એક કહાં, તો એના ઉપર દૃષ્ટિ નથી લગાવતા, એના ઉપર ચિત્ત નથી લગાવતા, એ ઉપર લક્ષ્ય નથી કરતા તો એ મિથ્યા દૃષ્ટિ છે. આવી વાત છે. શુદ્ધ ગુણ પર્યાયોના આધારભૂત એમાં એમ પણ આવ્યું કે આત્માની પર્યાયનો આધાર આત્મા છે. આત્માની પર્યાયનો આધાર બીજી ચીજ નથી એવું ને શું કીધું. સમ્ય દર્શનની પર્યાય જ્યારે ઉત્પન્ન થાય તો પોતાના તિકાળ આત્માના આધારે ઉત્પન્ન થાય છે. એ સમ્ય દર્શનની પર્યાય પરદ્રવ્યના અવલંબને કદી ઉત્પન્ન થતી નથી. શુદ્ધ ગુણ પર્યાય બતાવ્યો ને ઉન્હે, સમ્ય દર્શનની પર્યાય અને ત્રિકાળી ગુણ એ પર્યાયને ગુણ પરના આધારે નથી. એ પર્યાયને ગુણ પરને આધારે નથી, એ પર્યાયને ગુણ પોતાના આધારે છે. શુદ્ધ ગુણપર્યાયોના આધારભૂત આ તો સિદ્ધાંત છે, આ કંઈ વાર્તા નથી, કથા વાર્તા નથી. ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન જિનેશ્વર દેવની દિવ્ય ધ્વનિ છે, સાક્ષાત ભગવાન મહાવિદેહમાં બિરાજે છે, એમની પાસેથી આવ્યું છે. કુનકુંદાચાર્ય ત્યાં ગયા હતા સંવત 49, 2000 વર્ષ પહેલાં. કુનકુંદાચાર્ય નગ્ન મુનિ આ પુસ્તક બનાવનાર એને નિયમસાર લીખનેવાળ ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા. 8 દિવસ રહીને ભગવાનને સમોસરણમાં સાંભળ્યા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા કે ભગવાન આમ કહે છે. હમણાં કહે છે કે ભગવાન આમ કહે છે, નીચે આવશે. આધારભૂત કૌંસ આધારભૂત શુદ્ધ ગુણ પર્યાય આધારભૂત નિજ આત્મતત્વમાં ચિત્ત ક્યારેય જોડતો નથી. કિસમે જોડતા હૈ તો કભી વો તો દ્રવ્ય કે બારે મેં, કભી ગુણ કે બારે મેં, કભી પર્યાય કે બારે મેં. તે તપોધનને પણ એને વો તો મુનિ હોકર ભી, મુનિ ક્યો કહા, ક્યોંકિ ઉસને વો તો મહાવ્રતાદી અંગીકાર કિયે, દ્રવ્યલિંગી હુઆ હૈ. એ મુનિ નગ્ન હોય તો પણ તે કારણે જ, અર્થાત પરવિકલ્પોને વશ થતો હોવાના કારણે જ અન્ય વશ કહેવામાં આવ્યો છે. પરવશ છે, પરાધીન છે. પોતાનું ત્રિકાણી દ્રવ્ય ભગવાન એકરૂપ શુદ્ધ ગુણ પર્યાયના આધારભૂત તત્વ દ્રવ્ય એના ઉપર દૃષ્ટિ નથી કરતા, એની ઓળખાણ કરતા નથી, ત્યાં ચિત્ત લગાવતા નથી, એ બધા પરવશ પરાધીન મિથ્યા દૃષ્ટિ છે. આવી વાત છે. હવે આ કહે છે કે આ કહે છે કોણ, એ કહે છે કે આ વાક્ય છે કોનું, તો કે જેમણે દર્શનમોની અને ચારિત્રમોની કર્મરૂપી તિમિર સમૂહનો નાશ કર્યો છે, એને પૂર્ણ વિતરાગ હુએ, દર્શનમોહ ચારિત્રમોની પૂરા નાશ હો ગયા, એમનું આ વાક્ય છે. જેમને દર્શનમોની એટલે મિથ્યાત્વ, ચારિત્રમોની એટલે રાગ દ્વેષ, એ કર્મરૂપી તિમિર, તિમિર એટલે અંધકાર સમૂહ, એનો નાશ કર્યો છે એ પરમાત્માએ આ કહ્યું છે. આ કોઈની કલ્પનાની કે આચાર્યની કલ્પનાની વાત નથી, આચાર્યોને બી નહીં કહા હે, સર્વજ્ઞ ભગવાનને બતાયા. ત્રિલોકનાથ તીર્થંકર દેવ સિમંદર સ્વામી કેબડી ભગવાન બિરાજે છે, એમની આ વાણી છે. દર્શનમોહનો નાશ કર્યો હોય, ચારિત્રમોહનો નાશ કર્યો હોય અને પરમાત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન પાછા એ પરમાત્મા થયા કઈ રીતે, પરમાત્મા થયા કઈ રીતે, કે પરમાત્મ તત્વ એને નિજ આત્મતત્વ પરમાત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન. પોતાનું પરમ સ્વરૂપ ભગવાન આત્મા નિર્મળાનંદ એની ભાવના એટલે એકાગ્રતા, એનાથી ઉત્પન્ન થયેલ વિતરાગ સુખામૃતના, વિતરાગના આનંદના અમૃતને પીવો એ ભગવાન કેવડી વિતરાગ આનંદને પીવે છે. વિતરાગ સુખામૃત કહા, અનંત સુખ હે વહાં પર, તો વિતરાગ સુખામૃતના સુખરૂપી અમૃતના પાનમાં જે ઉન્મુખ છે, તત્પર છે, અંતર આનંદના અનુભવમાં ભગવાન તત્પર છે. સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર વાણી કહેવામાં તત્પર છે એમ નહીં, ક્યાં કહા, વાણી તો સહજ રૂપ સે છૂટતી હૈ, કિસમે તત્પર હૈ, તો કહેતે અંતર આનંદના અનુભવમાં ભગવાન તત્પર છે, વાણી કહેવામાં તત્પર નથી. વાણી તો જડ છે, જડ તો જડને આધારે નીકળે છે, ક્યાં કહા, દેખો કૈસે એક એક ન્યાય જિસકો કહેંગે. દિવ્યધ્વનિ પણ જળથી નીકળે છે, ભગવાન તો વિતરાગ સુખામૃતના પાનમાં જે ઉન્મુખ એટલે તત્પર છે. આહા, ઇન્દ્રિયના વિષય દુઃખ એટલે ઝેર છે, પોતાના અતિન્દ્રિય આનંદ સ્વભાવ આત્મા એ અતિન્દ્રિય આનંદ અમૃત વિતરાગી સુખ, વિતરાગી સુખ અમૃત એના પાનમાં જે તત્પર છે, એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, એવા સાધુને વાસ્તવિક સાધુ કહે છે. આહા, વિજયભાઈ સમજાય છે? ઘરે પુસ્તકો તો ઘણા છે, અહીંથી ત્યાં પુસ્તકો તો ઘણા આવ્યા છે, પણ ધંધા આડે નવરાશ ન મળે, શું કહ્યું? આ પોતાના સ્વદ્રવ્ય સિવાય પરમાત્મા કહે છે કે તું મારા ઉપર લક્ષ્ય કરીશ તો તને રાગ થશે, ધર્મ નહીં થાય. એ તો પહેલી ગાથા મેં આ ગઈ હતી વાત. અબ કહેતે અને તારામાં ત્રણ ભેદ પાડીશ, અર્થાત દ્રવ્યગુણ પર્યાય ત્રણ ભાગ પાડીને વિચારીશ તો રાગ થશે. તો એમ કોણ કહે છે કે જે ભગવાન પરમાત્મા તત્વની ભાવનાથી ઉત્પન્ન વિતરાગ સુખામૃતના પાનમાં જે ઉન્મુખ છે, એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે. એ સાધુ એ સાધુ છે, એ સાધુને સાધુ કહે છે. વસ્ત્ર રાખે અને મુનિ માને મુનિ છે જ નહીં. વસ્ત્ર છોડીને નગ્ન થયા એ પણ મુનિ નથી. ક્યાં કહા? ક્યોંકિ અભી તો આત્મા કા અનુભવ નહીં હૈ ઓર માન્યતા ખોટી ચલ રહી. અંતર ચીજ દૃષ્ટિમાં લીધી નહીં, આત્માનો અનુભવ સંકિત થયા નહીં તો એ મુનિ નથી અને સંકિતી નથી. એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમશ્રુત કેવડીઓ છે. આ શ્રુત કેવડી લીધા, કેવડી નથી લીધા, પરમશ્રુત કેવડી. કેવડી અને કેવલ જ્ઞાની ઓર શ્રુત જ્ઞાની અને શ્રુત કેવડી અને છદ્મસ્ત છદ્મસ્ત ઉસી મેં આઈ શ્રુત લિયે ને અભી શ્રુત જ્ઞાની હૈ. તેઓ ખરેખર અન્ય વર્ષનું આવું સ્વરૂપ કહે છે. હા, શ્રુત કેવડી ગૌતમ ગણધર અને એમના પછી એ પરંપરાએ જે પરંપરાએ શ્રુત કેવડી થયા ત્યાં મહાવિદેહમાં પણ શ્રુત કેવડી છે. પરમાત્મા પાસે પૂર્ણ શ્રુત કેવડી આત્માના આનંદમાં રહેનારા એવા શ્રુત કેવડી છે. તેઓ ખરેખર અન્ય વશનો એટલે પરવશનો અંતર દ્રવ્યગુણ પર્યાય ત્રણનો વિચાર કરનાર પરવશનું આવું સ્વરૂપ કહે છે. કોઈ વ્યક્તિની વાત નથી, કિસી કા નામ લેકર યે એસા કહેતે એસા નહીં કહા. યે શ્રુત કેવલી હૈ અપને આનંદ મેં બારંબાર રહેને વાલે વો એસા કહેતે. હા બોલો. હા વો તો કેવલ શ્રુત કેવલ જ્ઞાની તો થઈ થઈ. અરે શ્રુત કેવલી કો કેવલ જ્ઞાન હોગા યે જરૂરી નહીં હૈ. અંતિમ શ્રુત કેવલી ભદ્રભાવ હુએ થે, યાને પંચમ કાલ મેં ભી શરૂઆત મેં તો કુછ શ્રુત કેવલી હુએ થે. શ્રુત કેવલ જ્ઞાન પૂર્ણ શ્રુત જ્ઞાન કો શ્રુત કેવલ કહેતે. કેવલી અને કેવલ જ્ઞાની નહીં કહા ઉનકો, શ્રુત કેવલી કહા. શ્રુત જ્ઞાની હૈ વો, શ્રુત જ્ઞાની હૈ, કેવલ જ્ઞાની નથી. અરે જો નામ હૈ ઉસકા અર્થ સમજને કી કોશિશ કરો, એસા ક્યું કહા યે બાત નહીં હૈ. અનાદિ સે નામ ચલા રહ્યા હૈ ઓર શ્રુત કેવળી ઉસકો શ્રુત કેવલ જ્ઞાન કહેતે. શ્રુત કેવલ જ્ઞાન ઉસી કો કહેતે, સંપૂર્ણ શ્રુત જ્ઞાન ઉસકો શ્રુત કેવલ જ્ઞાન કહેતે ઓર ઉન જીવો કો શ્રુત કેવલી કહેતે. હાલ મેં આઈ ને, કિસકો ક્યાં કહેતે હૈ એસા ક્યું નહીં કહા વો હમારા સવાલ નહીં હૈ. કિસકો ક્યાં કહેતે ઉસકા અર્થ ક્યા હૈ વો સમજના હૈ હમે, હે ને. એ પૂરા જો દ્વાદશાંકી જો અંગ બાહ્ય ઓર અંગ પ્રવિષ્ટ પૂરા કા પૂરા ઉનકે જ્ઞાન હોતા હૈ ઉસકો શ્રુત કેવલી કહેતે. વો તો શ્રુત કેવલી મુનિયોંકો હી કહેતે હૈ. બારા અંક કે પાઠી હો ભલે વો સર્વા સિદ્ધિ કે દેવ હો, ઉનકો શ્રુત કેવલી નહીં કહેતે. પેજ નંબર 86 નીચે સે દૂસરા પેરેગ્રાફ અભી હમ હો ગયા હમારા, અભી લાસ્ટ પેરેગ્રાફ. મહાશ્રુત કેવળી ગણધર ભગવાન પાસે સીધું સાંભળ્યું છે અને સીધું આત્મામાંથી પ્રાપ્ત કર્યું છે. કુનકુંદાચાર્ય વહા મહાવિદેહ મેં ગયે થે, 8 દિન રહે થે, ઉનકી બાત ચલ રહી હૈ. મહાશ્રુત કેવળી ગણધરોં સે ઉન્હોને સુના હૈ સાક્ષાત. આત્મામાંથી આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ, આ સ્વાદ કેવો હશે? આ દૂધપાકનો સ્વાદ, સાકરનો સ્વાદ, દૂધનો સ્વાદ, એ સ્વાદ પણ આત્મા નથી લેતો, ક્યાં કહા? आत्मा उसको भोग नहीं सकता, ये कहते हैं आत्मा उसका स्वाद नहीं, तो कौन लेता है स्वाद? आत्मा नहीं लेता तो कहते ये तो जड़ छे, ये जड़ ऊपर लक्ष्य करीने राग करे छे, राग नो स्वाद ले छे। देखो स्वाद कहो या वेदन कहो, तो वेदन किसका होता है? देखो ज्ञान तो पूरे का स्व का भी हो सकता है, पर का भी हो सकता है, वेदन किसका होगा? अपनी पर्याय का, अपनी पर्याय का वेदन होगा। का तो राग का वेदन होगा, का इंद्रिय आनंद का वेदन होगा, परंतु ये किसको? अभी लड्डू खाया तो ज्ञान ने वो लड्डू संबंधी उसका जो स्वाद है उसको जाना। अब इसको वो मीठी चीज पसंद है यानी उसके प्रति उसको राग है, तो उसने वेदन किसका किया? अपने राग का। इसलिए कहते अपने राग का उसने स्वाद लिया है। क्या कहा? देखो ये बताए ना, दूधपाक नो स्वाद, साकर नो स्वाद, धूल नो स्वाद, ये स्वाद पण आत्मा नथी लेतो, ये तो जड़ छे। ए जड़ ऊपर लक्ष्य करीने राग करे छे, ए राग नो स्वाद ले छे। गुरुदेव की इसमें बहुत बार ये बात आई कि राग का वेदन करता है, राग का स्वेद करते थे।
तो ऐसा
अरे मीठा लगता है क्योंकि ज्ञान का कार्य जानना, ज्ञान उसके स्पर्श रस गंध वर्ण को जानता है कि नहीं जानता। तो ज्ञानी हुआ तो क्या उसको मीठे के बदले खट्टा थोड़ा ही लगेगा? जैसा है वैसा जान अच्छा लगता कि ना? उनका ये प्रश्न है। ज्ञानी को भी वो मीठा लगता होगा, बिल्कुल लगेगा, अच्छा लगता है, बिल्कुल लगेगा, क्योंकि अभी ज्ञानी हुआ तो अभी चौथे पांचवे गुणस्थान वाला है अभी, बिल्कुल वो तो रुचि पूर्वक खाएगा उसको, परंतु फिर भी वो राग का ही वहां वेदन चल रहा है उसका। और उसके मैं इसका कर्ता भोक्तापने बुद्धि नहीं है, ये भोक्तापने की बुद्धि नहीं है, वहां वो ज्ञाता रूप से उसको जानता है। वो ये भी जानता है कि अरे मेरे इसमें मुझे नहीं, ये मुझे अच्छा लगता है, ये भी उसको जानते है, यानी मुझे इसके प्रति अधिक लगाव है, ये भी उस जानेगा कि नहीं जानेगा। राग का वेदन, राग का एक रूप होकर वेदन नहीं किया, राग को उसने मेरे में ऐसा राग है ऐसा जाना, उस समय भी वो ज्ञानमय पना का ही उसका वेदन चल रहा है खरेखर। तो अभी उसको राग को भिन्न तरीके से जानता है कि मुझे मेरे में ऐसा राग। अभी ये हम अभी रामायण पढ़ रहे हैं ना, राम और इसकी लक्ष्मण की बात चलेगी, तो राम के ज्ञान में नहीं है कि मेरे भाई के प्रति इतना लगाव है, उसको तो केवली के सामने पूछा उसने, अरे इतना मेरे भाई के प्रति इतना लगाव, यानी वो जानता है कि नहीं जानता है? ख्याल में समय दृष्टि को होता ही नहीं, ये बात नहीं है।
ये कहने का मतलब ये है कि ज्ञानी जो होता है उसके भी राग उत्पन्न होते हैं, हमें भी जो हम मिथ्या दृष्टि जीव है हमें भी राग उत्पन्न होता है, दोनों ही दूधपाक खा रहे हैं, लेकिन हम दूधपाक का स्वाद लेके मैं इनका भोग ले रहा हूँ ऐसा मिथ्या दृष्टि जीव मानता है। मेरे सम्यक दृष्टि ये जो मेरे में राग उठ रहे हैं उस राग का वेदन मैं कर रहा हूँ, क्योंकि वो जानते कि मेरा स्वचतुष्ट भिन्न है और परचतुष्ट यानी लड्डू का या क्या दूधपाक का स्वचतुष्ट जुदा है, वो जड़ है मैं चेतन हूँ, तो मैं उसका स्वाद ले ही नहीं सकता, लेकिन उसके प्रति जो राग है उस राग का मैं वेदन कर रहा हूँ। अब ऐसी दूसरी भाषा में कहो तो मिथ्या दृष्टि राग का करता है ऐसा स्वयं को मानता है, भोगता है ऐसा मानता है, लेकिन सम्यक दृष्टि जीव उस राग का मैं ज्ञाता हूँ ऐसा मानता है, मैं उसका भोगता हूँ ऐसा नहीं मानता है। अभी आप जरा लेट आई, शुरू में ये सारी बात हुई थी लेकिन आप थी नहीं, इसलिए मैंने आपसे रिपीट करके बताया। अगर टाइम मिले तो घर में जाके पढ़ लेना, अभी एक दो तीन पेज हो गए, दो पेज।
ये भी आता है ना कि मिथ्या दृष्टि राग और ज्ञान का उसके भेद नहीं है, मैं ही राग रूप हो गया ऐसा लगता है,
क्योंकि ये राग जो उठता है वो अपने स्वचतुष्टय में है, परचतुष्टय में नहीं है। तो अपने स्वच्छ तुष्टय में जो कुछ है उसका ज्ञान तो जीव को होगा ही होगा।
और वो राग को अपनी कमजोरी मानेगा, अपना दोष भी मानेगा, उसको होता नहीं वो बात नहीं है, और उसको कंट्रोल करना चाहिए वगैरह वो ऐसी कोई मान्यता ही नहीं है। कुछ होने वाले उठने वाले राग का वो ज्ञाता है, वो पर तरीके से उसको जानता है, उसके साथ भी उसका भेद ज्ञान निरंतर चलता है। नहीं उसको ऐसे घोकने पर नहीं रहे ये जुदा है मैं जुदा, ऐसा कुछ नहीं है, वो सहज रूप से वैसी अनुभव वैसा प्रतीति चलती रहती है। अब यहाँ क्या कहते देखो 87 पेज पर, रोटली नो दाल भात नो चूरमा नो लाडवा नो साकर नो एनो स्वाद क्यारे अज्ञानी आत्मा पण नथी लेतो, है ना, ए तरफ नु लक्ष्य करीने आ ठीक छे वो राग करे छे, ए राग नो स्वाद छे। श्रमण ने मुनि राग रहित आत्मा ना आनंद नो स्वाद छे, क्योंकि आत्मा जिसको कहेंगे त्रिकाली स्वभाव भाव वो राग रहित ही है, और उसमें लीन होकर वो अतीन्द्रिय आनंद का जो उसको अनुभव आ रहा है वो भी कैसा है, तो राग रहित ऐसे आनंद का स्वाद आता है। पर तरफ नु लक्ष्य छूटी गयु छे, जीनी वात छे भाई परम सत्य छे, लक्ष्य छूटी गयु है ने उसमें कुछ करने लायक आदरने लायक ऐसे नहीं मानते हैं, नहीं तो पर का ज्ञान ही नहीं होता, बस अपने में अपना ही ज्ञान होता है, दुनिया को जानते नहीं, ये बात नहीं वहां पर, परंतु भी पर के जानने में रस भी नहीं है उनको कुछ। पोतानी चीज छे, पोतानी चीज सिवाय बीजी चीज भगवान पंच परमेश्वरी नो पूर्ण विचार करवामां रोकाय तो राग छे, एनाथी पुण्यबंद थशे धर्म नहीं थाय, ए तो नहीं थाय पण पोताना आत्मामां द्रव्य वस्तु अने गुण शक्ति पर्याय एटले अवस्था त्रणनो विचार करशे तो पण धर्म नहीं थाय। अभी दो गाथाओं के मिलकर ये दोनों ही विषय ले लिए, तो पण राग थशे त्रण थया तो त्रण ना विचार मा राग थशे धर्म नहीं थाय, समकित नहीं थाय, त्रण नो विचार करवाथी समकित नहीं थाय, पंच परमेश्वरी नो विचार करवाथी समकित नहीं थाय। यानी जब तक विकल्प रूप दशा है तब तक नहीं होगा। हाँ निर्विकल्प होने के पूर्व में ऐसे कोई उस संबंधी विचार करते करते अंतरंग में स्थिर हो गया है, परंतु स्व सन्मुखता से ही सम्यक तो होगा ये नक्की है। पोताना शुद्ध गुण पर्याय नो विचार करवाथी समकित नहीं थाय, तो शुद्ध गुण पर्याय नो आधार आत्मा छे, ख्याल में आई बात, एनी अंदर विचार करवाथी समकित थशे, विचार करवाथी उसमें लीन होने से, उसके विकल्प उठाने से नहीं। आवी वात छे दुनिया ने आखरी लागे, दुनिया में तो जहाँ हो त्यां व्रत पाड़ो, व्रत करो, अहिंसा करो, जीवनी दया पाड़ो, सत्य बोलो, झूठू न बोलो तो धर्म थशे, धूले धर्म नथी। पांच महाव्रत चोखा पाड़े, चोखा है ने वो निरतिचार, बिल्कुल दोष लगाए बिना, एना माटे चोखा करीने आहार ले तो मिथ्या दृष्टि छे, चोखा करीने ले एने माटे बनावे अने दे अने साधु मनावे ए तो मिथ्या दृष्टि छे। अहीं तो कहे छे के एना माटे बनावेलो आहार न ले, चोखा करीने न ले, निर्दोष ले, एने इसीलिए उसको द्रव्यलिंगी कहा कि उद्देश्य उद्दिष्ट आहार का भी उनके त्याग होता है, वो बराबर सभी पालन कर रहे हैं। अंदर छह द्रव्य ना विचार मां रोकाए, पर विचार मां न रोकाए तो पण अज्ञानी छे, मिथ्या दृष्टि छे, परवश छे, ये कह रहे हैं। क्योंकि राग उत्पन्न थाय छे, एक स्वरूप चिदानंद प्रभु, बारंबार एक शब्द पर उनका जोर है, शुद्ध गुण ने शुद्ध पर्याय अवस्था हालत एने धरनार, यानी उसका आधार जे शुद्ध तत्व भगवान छे, एना ऊपर चित्त लगावाथी सम्य दर्शन थाय छे। धर्मनी पहली सीढ़ी, यानी तब तो धर्म की उत्पत्ति होगी, शुरुआत हो जाएगी, धर्मनु पहलू सोपान त्यांथी थाय छे। ए सिवा एकड़ा विनाना मिंडा छे, सपना एकड़ा विनाना मिंडा मालूम है कुछ है नहीं मालूम, रक्षाबेन आपको पता है क्या है? हाँ, अंक बिना बिंदी जिसको कहेंगे, यानी कोई आप खाली जीरो 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 इकट्ठा करो, आपको करोड़ रुपया चाहिए थे तो आपने क्या किया, 7 जीरो इकट्ठे किए, पर वो जीरो के पहले स्टार्टिंग में एक नहीं लगाया तो जीरो की वैल्यू कितनी हुई, 7 है हा? फिर भी जीरो ही होती, ये कह रहे एकड़ा बिना ना मिंडा ने अंक बिना बिंदी केटलाय तो कभी सांभळ्यु पण नहीं होय। आवी वात अत्यारे चालती नथी, गड़बड़ गड़बड़ क्रिया करो, आ करो ने आ करो ने आ करो ने आ करो। देखो ऐसे सब माहौल में उन्होंने ऐसा जो जिसको कहेंगे कि पूरा तत्व और वो बिल्कुल इतना गहराई तक जाके और कितना पीस पीस कर उसको बिल्कुल सरल करके समझाया, खाली एक ग्रंथ नहीं सभी पांचों परमागम और अन्य भी कितने ग्रंथों के ऊपर उनके तो 45 वर्ष तो सारे डेली उनके प्रवचन तो होते ही होते थे। यानी बाहर में ऐसी धूमधाम आ करो वो करो ये मान्यता के होते हुए भी सच्चा धर्म और उसकी प्ररूपना बिल्कुल किसी के जिसको कहें किसी के प्रेशर में आकर कुछ कह दिया या समाज कैसे मानेगा या मेरा क्या होगा इसे बिल्कुल बात नहीं। जो सत्य है वो सत्य की कथन किया पूरी जिंदगी भर। हाँ बात कौन कहे छे?
जब स्वामी जी उनका क्या बोलते हैं
मुंह पट्टी में
स्थानक वासी थे। उनका पंथ छोड़कर जब आए तब उनको कुछ लोग ऐसे ही रहे उनके साथ कि जो स्थानक वासी में से उनके साथ मरे, यानी उनको दिगंबर का कोई भी व्यक्ति वहां उस समय उनको फॉलोअर नहीं था, श्वेतांबर के आते थे कि नहीं पता नहीं, मतलब स्थानकवासी जरूर थे। अब हमें ये कहना है कि जो दिगंबर पहुंचे उनके पास वो तो विरोध करने के लिए पहुंचे, अरे कौन बाहर का आदमी आता है और अपना समय सार अपने को सिखाता है और अर्थ ऐसा करता है उल्टा करता है ऐसा करके विरोध करने के लिए। ऐसे विरोध करने वाले दो व्यक्ति तो मुझे पक्के मालूम है, एक तो पंडित बाबूभाई मेहता और दूसरे कैलाश चंद जी बुलंदशहर वाले से पवन जी के पिताजी, वो तो मुनि बनने निकले थे लेकिन क्या मालूम इधर आए और उनका सारा आउटलुक यानी जिसके थिंकिंग कैपेसिटी जी थी पलट गई। और उन्होंने दोनों ने मैं तो कहूँगा हजारों लोगों को पलटा दिया। यानी यहाँ जो कह रहे हैं उनको बार बार बता रहे हैं ये इसमें धर्म नहीं है, अभी ऐसा कहने की आवश्यकता क्या रही। और ये बात तो दिगंबरों में भी है कि कुछ न कुछ क्रियाकांड करने से धर्म मानते हैं, बहुत सारे है। अभ्यास नहीं ना, अभी क्या बताएं, लाखों पुस्तक छपाए थे पर वाचवाने कौन है फुर्सत से।
हाँ खाली जिसका अभ्यास नहीं जिसको टर्मिनोलॉजी नहीं मालूम है उसको कुछ नहीं समझेगा इसमें से। देखिए उनके जमाने में आप इमेजिन कर सकते हैं जिस जमाने में गांधी जी और पूरा देश स्वतंत्र के पीछे था, एक तो ये बात, बाहर तो माहौल बिल्कुल ऐसा है सब क्रांतिकारियों की उसकी हाँ हो सब चलती थी। अब देश स्वतंत्र होने के बाद भी या उस समय भी जो बाहर जो ये जो चल रही थी ना कुछ करने धरने से व्रत पालने से ही धर्म होता है यही प्ररूपना सर्वत्र चल रही थी मेजोरिटीली, कुछ विरले हो गए जैसे उन्होंने अर्थ निकाला वैसे यहाँ पर भी विरलों ने कुछ जानकर अपना कल्याण कर लिया है, परंतु ऐसा पूरा समाज को उसको इन्हें समझा कर उसको ये जो इस ज्ञान से तो सभी अनभिज्ञ थे और लाखों की क्वांटिटी में ये जीव तैयार हुए, ये बात झेलने के लिए भी लाखों की संख्या में जीव तैयार हुए, नहीं तो इतनी द्रव्यानियों की गहरी बातें भी आज आज देखो उनके जमाने में थे उससे भी कितने ज्यादा चौगुने ज्यादा ही हो गए। तो ये बात समझने के लायकात हो गई ना उनकी, आप समझे अपने लायके से, पर फिर भी हम कहेंगे कि यो व्यक्ति कितना जो महापुरुष जो होते हैं तो कैसी कैसी बातें होगी उनकी। और एक एक गाथा में से शब्द लेकर वो सब बता रहे, वही कैसे सत्य है वो भी उसी में से निकाल कर बता रहे, अपनी ओर से कोई नया कुछ उसमें डाला है ऐसा कभी भी नहीं है। देखो नीचे का पैराग्राफ, आ बात कौन कहे छे, आखिरी बात लीधी छे ने, के पोताना सिवाय पंच परमेश्वर नु ध्यान पण राख छे, अने पोताना द्रव्य गुण पर्याय त्रण नो विचार पण राख छे, क्योंकि अपने एक होते हुए उसके भेद पाड़े। ए त्रणे राग तो धर्म, ए त्रणे राग कौन सा, द्रव्य गुण पर्याय, तो धर्म कई रीते थाय प्रश्न किसी को होगा, अरे वो पर भगवान का भी नहीं आप कह रहे, अरे हम अपने द्रव्य गुण पर्याय का विचार कर रहे, तो कहते वो भी नहीं है धर्म, तो धर्म होगा कैसे, तो कहे छे आत्मा जे त्रिकाण शुद्ध गुण पर्याय नो आधार, द्रव्य छे, ए द्रव्य ऊपर दृष्टि पड़वा थी संकित थाय छे, एक कहे मार। अब ये कहने वाले कौन है, तो कहते महाश्रमण कहे छे, श्रुत केवड़ी कहे छे, गणधर को लिया छे, परम श्रुत केवड़ियों छे, महाश्रमण छे, ते वो खरेखर अन्य वशनु पराधीन जीवनु एवं स्वरूप कहे छे, यानी जो अपने भी द्रव्य गुण पर्याय के विचार में ही जो रुके हुए है और अपने स्वरूप का अनुभव नहीं करते उनके लिए बता रहे कि वो भी अन्य वश है, परवश है, यानी अभी समय दृष्टि नहीं है। हाँ वो तो श्रुति की रचना करते हैं ना, वो श्रुति के वली तो होगे ही होगे, उन्होंने द्वादशांग की रचना की है, बारह अंगों की अंग प्रविष्ट और अंग बाह्य पूरे के पूरे मुनि है ना वो, देखो बेसिकली वो उन्होंने मुनि गणधर जो है मुनि है, तो दूसरा प्रश्न क्या है, सभी मुनि श्रुति केवड़ी नहीं होते, पर श्रुति केवड़ी मुनि ही होते हैं, ऐसे नहीं कि कोई चौथे पांचवे गुणस्थान वाला है घर में रहता है और श्रुति केवड़ी हो जावे, वो नहीं है। उन्होंने उनका प्रश्न था गणधर श्रुति केवड़ी होते हैं क्या, बिल्कुल होते हैं, क्योंकि सारे ही गणधर जो द्वादशांग की रचना करने वाले गणधर ही तो होते हैं, अंतर्मूर्त में पूरी, एक केवल ज्ञान छोड़कर बाकी सारी उनकी बुद्धि रिद्धियां सभी प्रकट हुई है।
देखो आपको एक फॉर्मूला देता हूं, सारे तीर्थंकर अरिहंत होते हैं लेकिन सारे अरिहंत तीर्थंकर नहीं होते, वैसे सारे श्रुति केवली मुनि होते हैं लेकिन सारे मुनि श्रुति केवली नहीं होते,
परंतु गणधर मुनि ही है और श्रुति केवली ही है दोनों जगह, पर श्रुति केवली है सारे इसलिए गणधर हो गए ऐसा नहीं है, ख्याल में है ना। हाँ सभी चार, हाँ सभी अरहंतों ने तभी उनको, हाँ आपका ये प्रश्न है, कुछ ही तीर्थंकर होते कुछ नहीं होते ऐसे कैसे है, तो तीर्थंकर ये क्या है, तो उन्होंने पूर्व अवस्था में यानी चौथे गुणस्थान से लेकर आठवें तक, तो जिन्होंने अपने ही परिणामों के कारण जिनकी तीर्थंकर प्रकृति नाम की नाम कर्म की प्रकृति बंधी है, जिनको एक विशिष्ट टाइप की पुण्य प्रकृति है, तो उन जिनके पास जो बंधी है वो जब तेरहवें गुणस्थान में यानी अरिहंत होते हैं तो ये उसका ऐसा है कि तब जाके उसका उदय होता है, तो उसके उदय में क्या होता है, फिर समोचरण की रचना, दिव्य ध्वनि छूटना, बाकी जो तीर्थंकरों का जो वैभव बताया जाता है वो उस पुण्य प्रकृति का वहां पर उदय चल रहा है, परंतु वाणी छूटी इसलिए वो अन्य केवली से महान है ऐसी बात नहीं है, वितरकता सर्वज्ञता सबकी समान है। गुरुदेव के प्रवचन में बहुत बार आया है कि जिस भाव से तीर्थंकर प्रकृति बनती, बनती की बात है, कौन से भाव से बनती, शुभ राग है वहां चल रहा है कि ये बात सब जीव समझे, तो वो भाव भी धर्म नहीं है, क्यों, क्योंकि जिस भाव से जिस राग परिणाम से बंद होता है वो तो मुक्ति का कारण नहीं होता है ना। और अज्ञानी को क्या लगता है, अरे मैं तीर्थंकर हो जाऊँ तो कितना अच्छा, क्योंकि उसको क्या वो सारा बड़प्पन है ना, इतने लोग मान रहे हैं सब, इस सारे अतिशय देखते, उसको ऐसा लगता है मैं भी तीर्थंकर हो जाऊँ। पर अज्ञानी को कभी भी तीर्थंकर प्रकृति नहीं बनती, और वो मैं बांधना चाहता हूँ इसलिए उसके बंधे, ऐसी कोई बात नहीं होती। यानी वो सोच समझ कर कोई प्रकृति का बंध कोई नहीं कर सकता, ये कह रहे।
इनके जो जिनके तीर्थंकर प्रकृति बनती है उनके तो साथ साथ में 42 पुण्य प्रकृतियां बनती है, उसको कहेंगे जन्म के 10 अतिशय।
उसके उदय में होते हैं वो सारा, ये सारा अतिशय उनके उदय, वो प्रकृति के उदय में हो जाते हैं।
अब कह रहे हैं कि 14 देवकृत और 10 जिसको हम कहेंगे केवल ज्ञान के अतिशय, ऐसे 10 10 और 14 34 हो गए और 8 प्रातिहार्य होते हैं। ऐसे ये 42 उनके महापुण्य के उदय के कारण ये प्रकृतियां होती है, मतलब उसका उदय होता है। अभी इसको डिटेल में जानना है तो बाद में कभी बोलेंगे, लेकिन ये जो है जन्म के अतिशय यानी उनके जब जमाने में 12 ही महीने के सारे फल फूल सब आएंगे होंगे, ठंडे ठंडी पवन चलेगी, गर्मी नहीं होगी आदि आदि अनेक सारी बातें हैं, तो उनके काल में ही ये होता है, वो उनके पुण्य का उदय। और अपने पुण्य का उदय कैसा है, विंटर में बारिश गिर रही है।
माने सभी तीर्थंकर को पांच पांच कल्याण हो गए,
ऐसा आता है कि जो उसी भाव में जिनके उदय हो जाए, ऐसे दो दो कल्याणक वाले तीन कल्याणक वाले भी कहे जाते हैं, क्योंकि जो मुनि दीक्षा लेने के बाद जिन्होंने तीर्थंकर प्रकृति बांधना शुरू किया है और उसी भाव में उनका भी तीर्थंकर होने वाले हैं, तो क्या होगा, जन्म गर्भ भी गया, जन्म भी गया, दीक्षा भी गई, अभी केवल ज्ञान कल्याणक और मोक्ष कल्याणक हो गए।
वो
हो गया, क्योंकि केवल ज्ञान होता है तो इंद्रादि आकर सब उनका तो करते ही है, और तीर्थंकर का उदय है तो वो सब रचना होगी उनकी। परंतु वो यहाँ नहीं, भर क्षेत्र में सारे जन्म से ही जो मतिशुता उदय और तीर्थंकर प्रकृति बांधने वाले माँ के गर्भ में आते हैं, यहाँ पर पांच कल्याणक वाले यहाँ होते हैं, वहाँ हो सकते हैं, महाविद्य में हो सकते हैं, पर वो थोड़े हो गए मेरे ख्याल से, मेजॉरिटी तो ऐसे। देखो अभी आगे बढ़ते 88 पेज पर आए, वो बताया था ना पराधीन जो हो गया, अन्य वर्ष पराधीन चेक कौन, जो द्रव्यगुण पर्याय का भी विचार करते उसकी बात थी। पोतानो नित्यानंद प्रभु, सहजानंद प्रभु, सहजानंद स्वरूप प्रभु, एनी अंदर जातो नथी, अने अंतरनु अवलंबन लेतो नथी, अने अंदर में एकाग्र नहीं होता स्वरूप में, अने बाहरनी क्रियाकांड मा बधा धर्म माने छे, पहले में पहले मान्यता मिथ्या तो की, ए पराधीन मिथ्या दृष्टि छे। देखो जो मुनि अवस्था वाले छठे सातवें गुणस्थान वाले तो उन्हें के भी मुनि योग्य तो बाहर क्रियाएं होगी उनकी। अभी जो पद्म प्रभा मलधारी देव है, कुंदकुंदाचार्य है, छठे सातवें गुणस्थान में झूलने वाले, तो पंच महाव्रत पाल रहे थे कि नहीं पाल रहे थे, छठे गुणस्थान का स्वरूप ही है, परंतु उसको धर्म नहीं मान रहे थे और उसकी उनको अधिकता नहीं थी, वो पालते हुए उसमें भी स्वर स्वभाव की ही वहां पर भी मुख्यता रहती हर समय, ये कह रहे हैं। और ये कैसे जीव लिए यहाँ पर, मात्र बाह्य क्रियाकांड कर रहे हैं, आत्मा का अनुभव नहीं है, ऐसे जीवों की बात यहाँ बता रहे। इसलिए कहते बाहर ने क्रियाकांड में बधा धर्म माने छे, वो राग है और राग है वो बंध का कारण है, संसार का कारण है, वो धर्म नहीं है, पर ये उनको धर्म मानते हैं, ये पराधीन मिथ्या दृष्टि छे। अभी वाच छे परम सत्य, परम सत्य तो आ वाच छे भाई, आज माने काले माने पछी माने, आ वस्तु मान्या विना એના જન્મ મરણનો અંત નહીં આવે. ક્યા કહા? જો આજ વિરોધ મેં પડે હૈ, આજ નહીં માન રહે, શાયદ કલ પરસો નહીં માનેંગે, કુછ ભવોં કે બાદ માનેંગે, પણ જબ માનેંગે તભી ઇસકો ધર્મ શરૂ હોગા ઉનકો, ઉસકે પહેલે નહીં. ઇસલિએ ક્યા કહા? આજ માને, કાલે માને, પછી માને, આ વસ્તુ માન્યા વિના, યાને યહી માર્ગ હૈ ઇસકો સ્વીકાર કિયે બિના, એના જન્મ મરણનો અંત નહીં આવે, ઉસકો ધર્મ કી શરૂઆત ભી નહીં હોગી. દુનિયાની સિફારિશ ચાલે કે જાજા માનનારા આવા છે માટે સત્ય છે, કે તે સત્યને એવી સંખ્યાની જરૂર નથી. થોડે હી લોગ માનેંગે ઇસકા ક્યા હોગા, ઇતને સારે મૂર્ખ હૈ કે એસે પૂછતે હૈ, યે સબ ચલ રહે વો ક્યા મૂર્ખ હૈ. લોગ એસા ભી કહેતે હૈ, હમસે તો કુછ નહીં હોતા હૈ, ઇતના તો ત્યાગ કર રહે કે નહીં કર રહે, ઇતને તો સંયમી હૈ કે નહીં કે, તો ઉનકો સંયમી નહીં કહા હૈ મુનિરાજ ને. વો તો દ્રવ્ય યમ, યાને દ્રવ્ય યમ એને વો કેવલ ક્રિયા પાલ રહે હૈ, પરંતુ વહાં ભાવ જો હૈ મુનિ યોગ્ય ભાવ નહીં હૈ, તો ઉસકો સંયમ નહીં કહે. સમ્યક રૂપ સે યમ, યમ એને યે યમ નિયમ, ઉસકો યમ કહેતે, યમી. તો સંયમી કોણ હોગે? જો છઠે સાતે ગુણ સ્થાનવર્તી જો જીવ હૈ યા ઉપર કે, ઉનકો સંયમી કહેંગે. અબ જિનકે યે બાહ્ય ક્રિયાકાંડ કર રહે હૈ ઓર ઉસમે ધર્મ માનતે હૈ, ઉનકા ગુણસ્થાન કૌન સા હૈ? છઠા કે સાતવા હૈ? પહેલા. તો ઉનકો સંયમી નામ નહીં હૈ, ક્યોંકિ ચૌથે ગુણસ્થાન તક તો અસંયમ નામ હૈ. ખ્યાલ મેં આતી? યે તો બિલકુલ આગમ સે ચલના હૈ હમકો, ઓર કિસી વ્યક્તિ વિશેષ કી બાત નહીં કરની યહાં પર. કુછ બોલ રહે હૈ?
યહાં પર જો બાત બતાઈ જા રહી હૈ કે થર્ડ લાઇન લિખે ને ઉપર મેં, જાજા માનનારા આવે માટે સત્ય છે, યાને આપકે યહાં તો ક્યા પાંચ છે દો ઉંગલી કે, મતલબ ઇતને લોગ આતે હૈ ઓર વહાં તો હજારો લોગ આતે હૈ, તો મૂર્ખ હૈ સબ. વો ક્યા હૈ હમે માલુમ નહીં હૈ, યહાં જો બાત હૈ વો સત્ય હૈ, ઇતની બાત હમ કહે પાએ.
લેકિન સત્યને જાજા માને તો સત્ય છે, અને થોડા માને તો સત્ય નથી એમ નથી. સત્ય તો સત્ય જ છે, માનનાર એક હોય તો પણ સત્ય તો સત્ય જ છે. એને વો માનના હે, માનને વાલોં કી સંખ્યા જ્યાદા હો જાય તો વો સત્ય હો જાયેગા, એસી કોઈ બાત નહીં. આ સત્ય ભગવાને કહ્યું છે. અનંત શુત કેવડીઓ, ત્રિલોકનાથ પાસે સીધું સાંભળ્યું છે એવા શુત કેવડી ગણધર, અનંત ગણધરોએ આમ કહ્યું છે. તો ક્યાં એટ એ ટાઈમ અનંત હોગે ક્યાં? તો અનાદિ સે જો હોતે આયે હૈ, અનંત જો હો ચુકે હૈ, ઉન્હોને યહી કહા હૈ કે પરદ્રવ્યનું ધ્યાન કરીશ તો રાગ થશે, અને તારામાં દ્રવ્યગુણ પર્યાય ત્રણનો ભેદ પાડીને ધ્યાન કરીશ તોય રાગ થશે. દોનો હિ રાગ કાહી. તારો આત્મા જે અંદર પરમાનંદની મૂર્તિ પ્રભુ, અતિન્દ્રિય આનંદનું ધામ, અતિન્દ્રિય જ્ઞાનનું ધામ, અતિન્દ્રિય શાંતિનું ધામ, અતિન્દ્રિય શાંતિનો સાગર સમુદ્ર પ્રભુ છે, એવું જે તત્વ એટલે ચીજ છે, એમાં ભેદ પાડ્યા વિના એ તત્વ ઉપર દૃષ્ટિ દેતા સંકિત થાય છે. ધર્મની પહેલી સીડી આમ થાય છે, ધર્મનું પહેલું સોપાન. આ તો આખો દી બહારની ક્રિયા કરે, આ સામાયિક કરી પોષા કર્યા, ક્યાં સામાયિક હતો? સંકિત વિના સામાયિક કેવી? સમય ને સમતા પરિણામ ઉસકે આય અને પ્રાપ્તિ હોના ચાહીએ. સામાયિકમાં તો સમતાનો લાભ છે, સમતામાં વિતરાગનો લાભ છે. વિતરાગનો લાભ ક્યારે થાય? એને વિતરાગતા પ્રાપ્ત હોવી ચાહીએ, રાગ રહિતપના. વિતરાગી આત્મામાં દૃષ્ટિ લગાવીને એકાગ્ર થાય, તો વિતરાગનો લાભ થાય. વિતરાગનો લાભ એને વિતરાગતા હમે પ્રાપ્ત હોવી. આ તો ભાન ન મળે કાંઈ, અને પથ્થરના પાથરીને સામાયિક કરી પોષા કર્યા, પડિકમના કર્યા, બધો ભ્રમ છે, એ ધર્મ નથી. માર્ગ આવો છે. क्योंकि उसी संप्रदाय में से आए थे, क्या क्या वहां मान्यता चल रही थी उनको तो पता था। भगवान अही तो भगवान तरीके बोलावे छे, आत्मा तो भगवान छे अंदर। समयसर ने 72मी गाथा में आत्मा ने भगवान कहीने बोलावे छे। भगवान तारा में शुभ शुभ भाव थाय ए मलिन दुख छे, ए तारी चीज नहीं प्रभु एम कहे छे। भगवान कहे छे दया दान व्रत भक्ति पूजा नो भाव विकल्प उठे छे, ए तो राग छे दुख छे। इन्हें एक बाजू भगवान आत्मा कहा और एक बाजू राग का वर्णन किया। वो तो उसको दुख कहा, दुखमय कहा, दुख का कारण कहा। भगवान ए तारू स्वरूप नहीं एम 72मी गाथा में छे। समयसार मा भगवान तरीके बोलाव्यो छे, आचार्यों ए भगवान तरीके बोलाव्यो छे, तारू स्वरूप भगवान छे। गुरुदेव भी हमेशा कहे दे तू परमात्मा छो एम पहला नक्की कर। सबसे पहले में पहले नक्की करना है स्वभाव भाव जो है परमात्मा स्वरूप है उसमें मैं पना पहले में पहले स्थापित करना है। और ये मान रहा है ये शरीर रूपी है मैं हूं ऐसा मान के बैठा है। कहते तारू स्वरूप भगवान छे अने तू भगवान थवाने लायक छो, पन तारी दृष्टि जहाँ भगवान छे त्या जती नथी अने बीजा मा रहे छे, क्योंकि उसकी महत्ता अभी तक आई नहीं है। महत्ता तो पर चीज की ही आई है, बाकी दुनियादारी चकाचौन सब उसी की महत्ता आती है।
यानी यहाँ पर यह बता रहा है कि तू स्वयं भगवान स्वरूप है, उस भगवान के तरफ तेरी दृष्टि गई नहीं, ये बता रहे।
टीकाकार केवु कहू के भाई आवी वात मूंगी छे दुर्लभ छे, ये अमे एकला नथी कहता, श्रुत केवड़ियों ये कही छे। क्या कहा, अनादि से सभी गणधर भी बताते आए, भगवान ने साक्षात ये बात बताई है। भगवान पासे सीधा सांभळनारा गणधर, त्या महाविधेमा परमात्मा पासे गणधर बिराजे छे, अहीं पण महावीर पासे गौतम गणधर हता, ए बधा गणधरो अनंत तीर्थंकरना जेटला गणधर श्रुत केवड़ी छे ए बधानु आ कथन छे। आज की बात नहीं है, अनादि से तीर्थंकर होते आए, अनादि से हर तीर्थंकर के वो निकट वो गणधर होते ही है उनके, तो सबने यही बात बताई। तेओए आ कहूं छे, कोई एक व्यक्ति ए कहूं छे अने कल्पनाए कहूं छे, एवो कोई संप्रदाय बांधवा माटे कहूं छे एम नथी। वस्तुनु स्वरूप आवु छे एम भगवान त्रिलोकनाथना श्रुत केवड़ीए कहूं छे। एवी रीते अन्यत्र श्लोक द्वारा कहूं छे के ये दृष्टा दृष्ट बराबर लिखना, आत्मकार्यं परित्यज्य दृष्टा दृष्ट विरुद्धया यतीनां ब्रह्मनिष्ठानां किंतया परिचिंतया। श्लोकार्थ का प्रवचन, पहले हमने श्लोकार्थ देख लिया था। आत्मकार्य ने छोड़ी ने, आत्मकार्य क्या है वही उसका निर्णय करके उसी में स्थिर हो जाना, अतीन्द्रिय आनंद का अनुभव लेते रहना, वो आत्मकार्य। उसको छोड़कर शुद्ध चैतन्य गुण ने पर्याय ने धरनार द्रव्य ए वस्तु ना कार्य ने छोड़ी ने, एटले निज द्रव्य नी दृष्टि छोड़ी तो पर्याय नु कार्य थयु नहीं। आत्मकार्य तो पर्याय छे, दृष्टि छोड़िए नहीं, अगर अपनी दृष्टि छोड़ दे, दृष्टि इटसेल्फ पर्याय है। आत्मा की दृष्टि करना ही आत्मा का कार्य है, और उस वो दृष्टि छोड़ना यानी मिथ्या दृष्टि हो जाना, आत्मा की दृष्टि नहीं करना। तो कहते वो पर्याय का कार्य जो होना था वो नहीं हुआ, आत्मा का कार्य नहीं हुआ। आत्म कार्य तो पर्याय छे, पण आत्म दृष्टि करी नहीं तो कार्य थयु नहीं। आत्म कार्य आत्मा जैसा है वैसा होगा कि राग रूप होगा? आत्मा किसको कहा है? राग रहित जो भगवान आत्मा जो कहा है वो वितरागता सर्वज्ञता स्वभाव में भरी पड़ी है, अतीन्द्रिय आनंद का पिंड कहा है, तो उसका कार्य उसके जैसा होगा कि अन्यथा होगा, पहले में ये नक्की करना है। तो उसका कार्य कब कहेंगे? जब वैसी पर्याय प्रकट होगी तब। यही कह रहे, आत्मकार्य तो पर्याय छे, कौन सी पर्याय? वो स्वभाव भाव वाली पर्याय, स्वभाव पर्याय। पण आत्मदृष्टि करी नहीं तो कार्य थयु नहीं। तो पर्याय बिना का द्रव्य हुआ ये बात नहीं कह रहे। आत्मा का कार्य, आत्मा जैसी स्वभाव पर्याय होना, वो आत्मा का कार्य है। वो तो हुआ नहीं है, शुद्ध पर्याय हुई नहीं है, तो वो आत्मा का कार्य नहीं, ऐसा कहेंगे। आत्म कार्य ने छोड़ी ने तारू आत्मा नु कार्य एटले मोक्ष मार्ग नी निर्मल पर्याय आई ने बात, एने छोड़ी ने दृष्ट तथा अदृष्ट थी विरुद्ध एवी ते चिंता थी। दृष्टि ने जो दिखाई देते हैं, भगवान आदि चीज देखवामां आवे छे, नथी देखाती एवी चीज धर्मास्ती आदि अन्य जो द्रव्य है, एवी चिंता, चिंता ने उसकी उसके बारे में चिंतवन ने उसके विचार विकल्प विकल्पात्मक ही लेना उसको, यानी हम किसी बात की चिंता करते बैठते वो बात नहीं है। धर्मास्य आदि एवी चिंता, एनी चिंता, प्रत्यक्ष दृष्ट ने प्रत्यक्ष अदृष्ट ने परोक्ष थी विरुद्ध एवा विकल्पो थी महा ब्रह्मनिष्ठ यतियों ने, ब्रह्म एटले आनंद मां लीन थनार यति मुनि ने शू प्रयोजन छे, क्या कहते हैं? जो आत्मा में लीन ऐसे मुनिराज है, उनको ऐसे विकल्पों की क्या जरूरत है? कैसे विकल्प? जो साक्षात भगवान दिखाई देते हैं उनको दृष्ट का, अदृष्ट ने जो शास्त्र में आई है परंतु दिखाई नहीं देते हैं, परोक्ष है हमारे लिए, परंतु उस संबंधी भी विकल्प में रुका है। तो ऐसे विकल्पों से आत्मा में स्थित मुनियों को क्या प्रयोजन है? यानी कुछ प्रयोजन नहीं, यहां लिखा है ना, बीजानु शु प्रयोजन छे, पोताना आत्माना आनंदनु कार्य करवानु छे, उन्हीं बीजा कार्यो छेज क्या? तो उनमें रस होगा ही नहीं अन्य चीजों में। ब्रह्मनिष्ठ यतियों ने, ब्रह्म एटले आनंद, अतीन्द्रिय आनंद मां लीन मुनि छे, तेमने शू प्रयोजन छे? दृष्ट ने अदृष्ट पदार्थना विचार मां रोकाऊ, शू कीधू? आत्म कार्य ने छोड़ी ने दृष्ट ने अदृष्ट थी विरुद्ध पोता थी अन्य एवा दृष्ट ने अदृष्ट पदार्थो ए विरुद्ध छे, पोता थी परे एवा दृष्ट के अदृष्ट नी चिंता मा रोकाऊ ए विरुद्ध छे। आत्म कार्य ने छोड़ी ने पोतानो प्रभु अतीन्द्रिय आनंद स्वरूप छे, एना आनंद नो कार्य छोड़ी ने, उसमें लीन रहने से आनंद की उत्पत्ति होती है, वो आनंद का कार्य छोड़ दिया, और वो विकल्पों में तो राग है, वो दुख को अंगीकार किया, तो आत्मा का कार्य नहीं हुआ। आत्मा आनंदमय है तो उसका कार्य भी आनंदमय होना चाहिए। दृष्ट तथा अदृष्ट थी विरुद्ध पोताना आत्मा थी विरुद्ध बधा देखा ये चीज के अरूपी न देखा है बदी चीज विरुद्ध छे, यानी उसके विकल्प में रुका हुआ ऐसा ये जीव लिया। तो मुनिराजों को इन विकल्पों से क्या प्रयोजन है? कुछ प्रयोजन नहीं है, वो उसमें अटकेंगे नहीं, बस इतना कहते हैं, यही रुकेंगे हम। जावानी के ज्ञान ते सूझे लो कालो, सोवाणी मस्तकन सदा देत हो। अरविंद